నమో అరిహంతాణం నమో సేతాణం నమో ఆయరియాణం నమో వజ్జాయాణం నమో లోయే సవ్వసాహూణం ఏషో పంచ నమోకారో సవ్వపావపణాసనో మంగళాణం చ సవ్వేషిన్ పరమం హవై మంగళం నమో దురవార రాగాది వైరివార నివారిణే అర్హతే యోగినాథాయ శ్రీ మహావీరాయ తాయినే పన్నగే చ సురేంద్రే చ కౌశికే పాద సంస్పృశే నిర్విశేష మనస్కాయ శ్రీవీర స్వామినే నమః కృతాపరాధేపి జనె కృపామంతరతారయో ఇషద్బాష్పార్దయోర్భద్రం శ్రీవిరచిననేత్రయో శ్రీవిరచిననేత్రయో સાધર્મિક ભાઈઓ અને બહેનો, પર્યુષણ પર્વનો પહેલો દિવસ અનેક ભવ્યાત્માઓએ આજે તપશ્ચર્યા કરી હશે અને આ તપની અંદર આગળ વધવાના ભાવો પણ હશે. એ બધા જ તપસ્વીઓની હું શાતા પૂછું છું અને સૌ તપસ્વી શાતામાં રહે અને આજ જે મનની અંદર તપમાં આગળ વધવાની જે ભાવના હોય તે સારી રીતે આગળ વધે એવી શુભ ભાવના ભાવું છું. આજથી આપણે એક નવા વિષયનો અને પ્રાય કરીને અલ્પ પરિચિત એટલે બહુ ઓછો જાણીતો એવા વિષય ઉપર આપણે સ્વાધ્યાયનો પ્રારંભ કરવાના છીએ. વિષય તદ્દન નવો છે અને ઘણી બધી નવી વાતો અંદર આવશે. મને બહુ આશ્ચર્ય પણ થયું કે આ વિષય કેમ પસંદ કર્યો છે. કોણે? અચ્છા, આ નાનકડી વાત, નાનકડો ગ્રંથ પણ બહુ જ ગહન, ગંભીર અને તત્વથી ભરપૂર એવો આ નાનકડો ગ્રંથ છે. આપણે 8 દિવસની અંદર આ ગ્રંથનો સ્વાધ્યાય કરવા દ્વારા જૈન દર્શનની અંદર આત્માનો વિકાસ કેવી રીતે થઈ શકે એની મૂળભૂત વિચારણા શું છે એની ચર્ચા અમે કરવાના છીએ. આત્મ ઉત્થાન કે આત્મ વિકાસ કે આત્મોન્નતિ, આવા શબ્દો આપણે સાંભળેલા છે. આપણા માટે એ શબ્દો નવા નથી, પણ આ શબ્દો એને અનુભવમાં લાવવા માટે જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાથી આપણે સાવ અજાણ છીએ. પ્રક્રિયાની ખબર નથી આપણને અને એ પ્રક્રિયા આ ગ્રંથની અંદર દર્શાવેલી છે. એ માર્ગ બતાવ્યો છે કે કેવી રીતે આત્મોન્નતિ થઈ શકે, આત્મવિકાસ કઈ રીતે થઈ શકે અને એ દ્રષ્ટિએ આ ગ્રંથ અત્યંત મહત્વપૂર્ણ છે, ખૂબ મહત્વનો આ ગ્રંથ છે. એના એક એક સૂત્રની અંદર અગાધ જ્ઞાન પડેલું છે. સૂત્રના રચયિતા એટલે ઓથર કોણ છે એ ખબર નથી, એટલે અજ્ઞાત કર્તૃ તરીકે એ ગ્રંથ આ ગ્રંથ ઓળખાય છે. અજ્ઞાત એટલે અનનોન, ઓથર અનનોન છે. અનનોન ઓથરે આ લખેલી એક નાનકડી કૃતિ, નાનકડો ગ્રંથ, એના ઉપર આચાર્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે કોમેન્ટ્રી લખી છે, ટીકા લખી છે. એનો અર્થને સમજાવવા માટે એમણે એનો સંસ્કૃત ભાષાની અંદર વિવેચન કર્યું છે અને એને બહુ સારી રીતે સરળતાથી સમજાઈ શકે એટલા માટે છેલ્લા 101 વર્ષની અંદર અનેક આચાર્ય ભગવંતોએ ગુજરાતીમાં આની વ્યાખ્યા કરેલી છે. એ વ્યાખ્યા દ્વારા એના અર્થને પામવાની કોશિશ કરવામાં આવી છે. આજથી 300 વર્ષ પહેલા ઉપાધ્યાય યશો વિજયજી નામના એક જૈનાચાર્ય ઉપાધ્યાયજી મહારાજ, એમણે આનો ગુજરાતીની અંદર પદ્યાનુવાદ કર્યો અને એ પદ્યાનુવાદને નામ આપ્યું છે અમૃતવેલની સજ્જાઈ. અદભુત નામ, કે જેવી રીતે અમર વેલ, અમૃત એટલે અમર, અમર વેલ એક વાર ઝાડ ઉપર નાખવામાં આવે તો પછી એ વધતી જ જાય. એને પાણી પીવડાવવાની જરૂર ન પડે, એને પોષવાની જરૂર ન પડે, પણ એ વધતી જાય, વધતી જાય, વિસ્તરતી જાય, એનો અંત ના આવે. એવી રીતે જો આત્માની અંદર આ સંસ્કારો પડી જાય, આની અંદર એટલે આ પંચસૂત્રની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે તેનો આપણે વિચાર કરીએ અને એને જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ તો આ જે પંચસૂત્ર છે એ અમર વેલનું કામ કરે છે. એ આપણા આત્માને અમર બનાવવા માટેની એક અદ્ભુત ચાવી છે. આત્મા સ્વયં અમર જ છે, નિશ્ચયની એની દ્રષ્ટિએ આત્માનું અમરત્વ છે, સિદ્ધાંતત છે, પણ એના ઉપર લાગેલા કર્મોને કારણે ગતિઓની અંદર પરિભ્રમણ કર્યા કરે છે. એક ગતિમાંથી બીજી ગતિ, બીજીમાંથી ત્રીજી, આમ સતત પરિભ્રમણ ચાલ્યા કરે છે. ક્યારે શરૂ થયું એ પરિભ્રમણ એ કોઈને ખબર નથી. તીર્થંકર પરમાત્મા કે સર્વજ્ઞ ભગવંતોને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એકમાત્ર જવાબ મળે છે કે આ કાર્ય, આ પ્રક્રિયા અનાદિકાળથી ચાલી આવે છે. અનાદિકાળ, શરૂ ક્યારે થયું એ કે ખબર નથી. અનાદિકાળથી ચાલતી આ પ્રક્રિયાની એક વિશેષતા એ છે કે એનો અંત સંભવિત છે. ભલે અનાદિથી ચાલી આવે પણ અનંત છે એવું નથી. કેટલીક ક્રિયાઓ એવી હોય કે જે અનાદિથી ચાલી આવતી હોય પણ અનંત કાળ સુધી ચાલુ ને ચાલુ જ રહ્યા કરે તો ધર્મ, શાસ્ત્ર, સિદ્ધાંત, તપ, જપ, પૂજા, અનુષ્ઠાન એનો કોઈ મતલબ ન રહે. આ બધાનો મતલબ છે, એનું કારણ એક જ છે કે જે અનાદિકાળથી પ્રક્રિયા ચાલી રહી છે જન્મ મરણની, કર્મ બંધની અને કર્મને ભોગવવાની, આ પ્રક્રિયાનો અંત લાવીને એક એવો સમય, એક એવી સ્થિતિ આત્માને પહોંચાડવાનું છે કે જે ખરેખર શાશ્વત, અમર, આનંદ અને અત્યંત સુખમય સ્થિતિ હોય એવી સ્થિતિ સુધી પહોંચવાની વાત આ ગ્રંથની અંદર કરવામાં આવી છે. આપણી સ્થિતિ બહુ વિચિત્ર છે. ક્યારેક આપણે આપણા આત્માને એકાંતમાં બેસીને આંખો બંધ કરીને નિષ્ઠાપૂર્વક પૂછીએ કે હું શું કરી રહ્યો છું. આ બધા જ શબ્દો બહુ જ મહત્વના છે અને એમાં સૌથી વધુ મહત્વનો શબ્દ છે નિષ્ઠા. આપણે આપણી જાત સાથે નિષ્ઠા લાવીને આપણે પૂછીએ કે હું શું કરી રહ્યો છું. બનારસની અંદર જ્યારે હું ભણતો હતો ત્યારે હોસ્ટેલમાં મારી રૂમની બાજુમાં જ એક રવિન્દ્ર મિશ્રા કરીને એક વિદ્યાર્થી પણ, એક સ્કોલર જે PhD કરી રહ્યા હતા, એનો વિષય હતો જૈન ધર્મનું કર્મ વિજ્ઞાન. એના ઉપર એ PhD કરી રહ્યા હતા. અદભુત માણસ, અદભુત માણસ એટલે એ રીતે અદભુત માણસ કે એક દિવસ હું એના રૂમ ઉપર જઈ ચડ્યો. શરૂમાં હજુ નવો હતો, હું ભણવા ગયો ત્યારે મેં જોયું એના રૂમની હાલત જોવાથી તરત જ ખ્યાલ આવી જાય કે એ કોઈ અત્યંત સામાન્ય ઘરમાંથી આવી અને અધ્યયન કરી રહ્યો છે, મહેનત કરી રહ્યો છે. પણ એની સાથે સાથે કેટલીક એની વિચિત્ર વર્તણૂકો જોઈ. વિચિત્રતા એ જોઈ કે એ સ્વયં જાતે જ રાંધતો. આ ભાઈ હતા એ જાતે રાંધી લેતા. રાંધે એટલે મોટા ભાગે કુકરમાં બધું દાળ ભાત બધું મૂકી દે, શાક મૂકે એને બફાઈ જાય ને પછી વઘાર કરીને ખાય. પણ આશ્ચર્ય એ વાતનું હતું કે એનું જે કુકર હતું, એને જે રાંધવાની તવી ને એ બધું હતું, એ બધું જ બહારથી અત્યંત કાળું, કે કયા ધાતુમાંથી એ બન્યું હશે ખબર જ ના પડે, અત્યંત કાળું. મેં પૂછ્યું, મિશ્રાજી એ ક્યાં કર રહ્યો? તો કે ક્યાં અંદર સે હી ખાના હોતા ને બહાર કા તો ક્યાં મતલબ હે. મેં કભી બહાર સાફ હી નહીં કરતા હું, મેં અંદર રસ દેતા હું, સુબહ ઉઠતા હું પાણી ડાલતા હું ઓર અંદર સારે બર્તન રખ દેતા હું, એક મેં દાલ ડાલ દેતા હું, એક મેં ચાવલ ડાલતા હું, એક મેં થોડી સબ્જિયા ડાલ દેતા હું, ઉપર સે ઢક્કન બંધ કર દેતા હું ઓર સીટી બચતી હૈ, દો તીન સીટી બચતી હૈ, ફિર બંધ કરતા હું સ્ટવ, બાદ મેં અંદર સે નિકાલ કર ખા લેતા હું. યે બર્તન કો સાફ કરને કી કહાં જરૂરત હૈ, અંદર તો ઠીક હી હૈ ને. કોઈ દિવસ એણે કુકર, કોઈ દિવસ એણે તવી, કોઈ દિવસ એ વાસણ એણે સાફ કર્યા જ નહોતા. અદભુત માણસ. આજ આ જયારે પંચસૂત્રનો સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે મને એ વાત એટલા માટે યાદ આવે છે કે આપણે રોજ ધર્મરૂપી રાંધીએ છીએ પણ એને આપણા વસ્ત્રને, આપણા પાત્રને સાફ નથી કરતા, સંપૂર્ણપણે પાત્રને સાફ નથી કરતા, અંદર અને બહારથી સાફ નથી કરતા. અને એટલે જે પાત્ર છે એ કાળું ને કાળું જ રહ્યા કરે છે. આજે થોડું ઘણું સાફ થાય ફરી પાછું કાળું ને કાળું જ થઈ જાય છે. આ એક આપણી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાંથી બહાર નીકળવાનું છે. અને એટલા માટે આ ગ્રંથની અંદર બહુ જ સરળ વાતો કરેલી છે પણ બહુ જ ગંભીર વાતો કરેલી છે, ખૂબ ઊંડાણની વાતો કરેલી છે, એને સમજવાની છે. આ પંચસૂત્ર અનનોન ઓથર છે અને પંચ શબ્દ એ પાંચની સંખ્યાને દર્શાવે છે. સૂત્ર એટલે પાંચ સૂત્રો. જે ગ્રંથની અંદર પાંચ સૂત્રો દ્વારા વાત કરવામાં આવી છે તેનું નામ છે પંચસૂત્ર. એ પાંચે સૂત્રના નામ આપણે ખાલી નામ સાંભળીશું, કેમ કે આપણું મુખ્ય લક્ષ્ય તો પહેલા સૂત્ર ઉપર. પંચસૂત્રનું પહેલું સૂત્ર, એનો સ્વાધ્યાય આ પર્યુષણ દરમિયાન આપણે કરવાના છીએ. આ પંચસૂત્રનું પહેલું સૂત્ર જેનું નામ છે પાપ પ્રણિઘાત બીજ ગુણાધાન, ગુણ બીજાધાન. પાપ પ્રણિઘાત, પ્રણિઘાત અથવા પ્રતિઘાત, પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન, એ પહેલા સૂત્રનું નામ છે. બીજા સૂત્રનું નામ છે સાધુ ધર્મ પરિભાવના સૂત્ર. એટલે સાધુ ધર્મની, સાધુ કોને કહેવાય, સાધુ ધર્મ શું છે, સાધુત્વ સાધુતા શું છે એની ભાવના, અને ત્રીજા સૂત્રની અંદર પ્રવૃત્યા ગ્રહણ સૂત્ર. પ્રવૃત્યા એટલે દીક્ષા, દીક્ષા ગ્રહણ કેવી રીતે કરવી એ દીક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે. ચોથાની અંદર પ્રવૃત્યા પરિપાલના સૂત્ર, કે દીક્ષા લીધા પછી એનું પાલન કેવી રીતે કરવું એની વાત કરી છે. અને છેલ્લું જે પાંચમું છે એની અંદર પ્રવૃત્યા ફલમ, પ્રવૃત્યાનું ફળ, દીક્ષાનું ફળ શું છે એની વાત કરવા. આખા ગ્રંથની અંદર આ પાંચ ચેપ્ટર છે. ચેપ્ટરને એમણે સૂત્રનું નામ આપ્યું છે. એ પાંચ સૂત્રો એટલે પાંચ ચેપ્ટરનો સમૂહ જે ગ્રંથની અંદર વર્ણવવામાં આવ્યો છે તેનું નામ છે પંચસૂત્ર. અને એનું પહેલું સૂત્ર છે પાપ પ્રતિઘાત, એટલે પાપનો સંપૂર્ણપણે ઘાત કરવો, નાશ કરવો, નષ્ટ કરી દેવું. આ મિશ્રાજીના બર્તન જેવી, એના વાસણો જેવી સ્થિતિ નથી. સૌથી પહેલા કહે છે કે પાપનો નાશ થવો જોઈએ. પાપનો નાશ થાય તો ગુણનું બીજા ધાન થાય, ગુણરૂપી બીજોનો વાવેતર થાય. આપણે જોયું છે જ્યારે જ્યારે આપણે ગામડે ગયા હોઈએ, ગામમાં ફર્યા હોઈએ, તો જોયું હશે કે જ્યારે જ્યારે વર્ષા ઋતુ આવે છે અને ખેડૂત જ્યારે ખેતી કરવાની તૈયારી કરે છે ત્યારે સૌથી પહેલા એ ખેતરને સાફ કરે છે. ખેતરને ખેડવાની માટે સૌથી પહેલા અંદર જે નક્કામું ઘાસ ઉગી ગયું છે, નક્કામાં જે વનસ્પતિઓ ઉગી ગઈ છે તેને દૂર કરી નાખે છે, અને ત્યાર પછી ખેડે છે, અને ખેડ્યા પછી બીજ વાવે છે. બસ આ જ પ્રક્રિયા સાધનાના ક્ષેત્રની અંદર પણ અપનાવવાની છે કે જ્યાં સુધી પાપનો પ્રતિઘાત ન થાય, પાપ હટે નહીં. પાપ હટવાનો અર્થ છે કે આપણો આત્મા જે પાપરૂપી ક્રિયા કરી રહ્યો છે, જે એક ઘરેડની અંદર પડેલો છે, એમાંથી બહાર નીકળીને એને શુદ્ધ કરીને આગળ વધવું. શાસ્ત્રકારોએ જ્યારે જ્યારે આ વાત કરી છે, અને ખાસ કરીને ચાતુર્માસ એટલે ચોમાસાની શરૂઆત થાય અને એક ચોમાસાની અંદર શું આરાધના કરવી જોઈએ તેની વાત જ્યારે જ્યારે કરી છે, ત્યારે એક વાત બહુ સ્પષ્ટ કરી છે કે ચાતુર્માસ ચોમાસાનો પ્રારંભ એ એટલા માટે મહત્વપૂર્ણ છે કે ચોમાસાની અંદર જેવી રીતે ખેડૂત ખેતી કરે છે અને થોડા દાણા વાવીને ઘણું બધું ધાન મેળવે છે, તેવી રીતે આ સમય એવો છે કે જે સમયની અંદર આપણે આપણા આત્માની અંદર જો અશુભ ગુણો, અશુભ દોષો અથવા પાપરૂપી દોષો છે એને દૂર કરી નાખીએ અને એની જગ્યાએ ગુણોનું આધાન કરીએ, ગુણોનું વાવેતર કરીએ, તો એ ગુણો અનેક ગુણા વધીને આપણને આનંદ આપનારા બનશે, આપણને ખૂબ સંતોષ આપનારો બનશે. ગઈકાલે આપણે એક વાત કરી હતી કે આ એવું તત્વ છે, આ એવો સિદ્ધાંત છે કે જેનું આચરણ કરો અને સૌથી પહેલો આપણને એનો અનુભવ થાય. આ એવી વાત નથી કે જેને આજે તમે ક્રિયા કરો અને એનું ફળ અમુક વખત પછી મળે. શાસ્ત્રકારોને, ભગવાનને, જ્ઞાનીઓને આ ઇષ્ટ નહોતું, આ વાત એમને માન્ય નહોતી. એમને તો એ જ વાત માન્ય હતી કે જે કરો તેનું ફળ તરત મળે. એટલે આપણા મનની અંદર એવો પ્રશ્ન ઉઠી શકે કે હું પ્રતિક્રમણ કરું છું, હું પૂજા કરું છું, હું પૂજનો ભણાવું છું, તો ફળ શું મળ્યું, કયું ફળ મળ્યું? ઉપસર્ગા ક્ષયમ યાંતિ, પહેલું સીધું ફળ મળે છે ઉપસર્ગોનો નાશ પામે. ઉપસર્ગા ક્ષયમ યાંતિ મન પ્રસન્નતા મેતી, આ બીજું ફળ. તરત જ મળનારું. જો આપણી ક્રિયા સાચી હોય, આપણી ક્રિયામાં તન્મય થયા હોઈએ, જો આપણું મન ક્રિયામાં લાગ્યું હોય તો આ બે ફળ તરત જ પ્રાપ્ત થાય કે આપણા ઉપસર્ગો ટળવા માંડે. નવપદ્યની વાત કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ છે કે શ્રીપાળ અને મૈના નવપદની આરાધના કરે છે. એ નવપદની આરાધનાથી સૌથી પહેલા એમના ઉપસર્ગો ટળ્યા અને બીજું એમને મનની પ્રસન્નતા પ્રાપ્ત થઈ. બાકીના બધા જ ફળો તો પછી ઉગનારા ફળો છે, પછી પ્રાપ્ત થનારા ફળો છે, પછી તો અઢળક મળે છે, પણ પહેલું એટલું તરત મળનારું જે લાભ છે એ છે મનની પ્રસન્નતા, ઉપસર્ગોનો ક્ષય. એટલે આનંદઘનજી મહારાજે જ્યારે ઋષભદેવ ભગવાનનું સ્તવન રચ્યું ત્યારે એમ કહ્યું કે શું કહે છે કે હે ભગવાન, તમને હું જોઉં છું, તમને હું ભજું છું, ત્યારે ચિત્ત પ્રસન્નેડે પૂજન ફલ કહ્યું, પૂજા અખંડિત, કે મારું ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. અને આ સૌથી પહેલું ફળ છે, આ જ સૌથી પહેલો લાભ છે, આ જ સૌથી મોટામાં મોટો લાભ છે કે જ્યાં જ્યાં મેં જોયું છે ત્યાંથી મને કંઈક ને કંઈક દુઃખ લઈને હું આવ્યો છું, પણ આ દુઃખ એટલું બધું કોઠે વળગી ગયું છે કે દુઃખ દુઃખ લાગતું નથી. આ હરિભદ્રશ્રી મહારાજે અનેક ગ્રંથોની રચના કરી, અનેક ગ્રંથોમાં વાત કરી. સવારે એક ગ્રંથની અમે વાત કરી હતી, એ ગ્રંથ હતો લલિત વિસ્તરા. એ લલિત વિસ્તરાની અંદર પરમાત્માના ગુણોનું વર્ણન એમણે કર્યું છે કે પરમાત્મા કેવા છે, પરમાત્માનું સ્વરૂપ શું છે, અને એ પરમાત્માનું સ્વરૂપ જાણ્યા પછી જ્યારે પરમાત્માની ભક્તિ કરીએ છીએ ત્યારે આનંદ જે આવે છે એ અદ્ભુત આનંદ હોય છે, એ અનેરો આનંદ હોય છે. એ અનેરો આનંદ એના સ્વરૂપને જાણ્યા પછી પ્રાપ્ત થાય છે. અને એમણે જ આ જે ગ્રંથ રચ્યો, એ ગ્રંથની રચના એમણે સ્વયં પોતાના સ્વાધ્યાય માટે કરેલી, પણ એમના પછી 200 વર્ષે એકબીજા એક મુનિ થયા, સિદ્ધર્ષિ એમનું નામ. એ સિદ્ધર્ષિ અદ્ભુત ઘટના બની ગઈ એના જીવનની અંદર કે એ પોતે એક શ્રેષ્ઠીના પુત્ર, એક બહુ મોટા બિઝનેસમેનના નબીરા લાડપુરમાં ઉછર્યા. એકનો એક દીકરો, મા બાપે એટલો બધો લાડ લડાવ્યો કે એના સંસ્કારની ચિંતા ન કરી, એના સુખની ચિંતા કરી પણ સંસ્કારની ચિંતા ન કરી. એટલે કુમિત્રોના સંઘમાં આવી ગયો એ, અને કુમિત્રોના સંઘમાં, દુર્જન મિત્રોના સંઘમાં એ જુગાર અને દારૂની લતે ચડી ગયો. જુગાર અને દારૂની લતે ચડ્યો, લગ્ન થઈ ગયા છે, પત્ની સુશીલ પત્ની મળી છે, કુળવાન પત્ની મળી છે, ક્યારેય પોતાના પતિને દેવથી નીચે ગણતી નથી, હંમેશા એ વિચાર કરે છે કે આજે નહીં કાલે બધું સારું થઈ જશે, અટકી જશે, બધું અટકી જશે. પણ મનની અંદર તો ચિંતા પડેલી છે, આ જે ચિંતા છે એને કોરી ખાય છે. એક દિવસ સાસુએ પૂછ્યું કે વહુ, આ ઘરની અંદર શું ખોટ છે? કશી ખોટ નથી, બધું જ પૂરતું છે, ખાવાનો કોઈ તોટો નથી, અને આ શરીર કેમ સ્ક્રૂશ થતું જાય છે, શરીર કેમ બનતું નથી, શું મનની અંદર કોઈ ચિંતા પડેલી છે? આ વહુએ ઘણા બધા દિવસ સુધી તો આનાકાની કરી, કશું જ કહ્યું નહીં. છેવટે સાસુએ આગ્રહ કર્યો ત્યારે એમ કીધું કે મા, એક સૌથી મોટામાં મોટી ખાટલે મોટી ખોટ એ છે કે ખાટલાનો ચોથો પાયો જ નથી. ચોથો પાયો ના હોય એટલે શું થાય? કે આ જે આપનો દીકરો છે એ ખરાબ લતે ચડી ગયો છે, અને રોજ રાત્રે 2-3 વાગે આવે છે, અને એને રાહ જોતા જોતા મારે દરવાજા આગળ બેસી રહેવું પડે છે અને એની અસર આ શરીર ઉપર પડી છે. એટલે માં કહે છે કે આજે તું સૂઈ જજે, આજે હું કહું. રાત પડી, દીકરો આવે છે, બાણું ખટખટાવે છે, ત્યારે માં ખાલી એટલો જ ઉપાલંબ એટલે અને ટોણો મારે છે કે આજે આ દરવાજા નહીં ખુલે. જે ઘરના દરવાજા આ સમયે ખુલ્લા હોય ત્યાં જા તું. રાતના 2 વાગે કયા ઘરના દરવાજા ખુલ્લા હોય? પણ આ વાક્ય પેલાને પણ લાગી ગયું, એને ખ્યાલ આવી ગયો કે આ માનો અવાજ છે. અને માના અવાજને સાંભળીને પાછી ગયો કે આજે હવે આ દરવાજો ખુલવાનો નથી. એટલે ત્યાંથી નીકળ્યો, જુએ છે એક ગલીમાંથી પસાર થાય છે, બીજી લાઈનમાંથી પસાર થાય છે, ત્રીજીમાં જાય છે, કોઈ દરવાજો ખુલ્લો હોય એવું ઘર જોવા મળતું નથી. આગળ ને આગળ ચાલ્યો જાય છે. 3 વાગ્યા 3:30 વાગ્યા અને એક મકાન એવું મળ્યું કે એના બધા દરવાજા ખુલ્લા હતા. એને થયું કે આજે લોટરી લાગી ગઈ, ભલે ઘરે ના મળ્યું, ઘર ના મળ્યું, પણ આજે બીજું ઘર તો એવું મળ્યું છે કે જેના બધા દરવાજા ખુલ્લા છે. અંદર પ્રવેશે છે, અંદર આવકાર મળે છે કે આવો ભાઈ, આવો ભાગ્યશાળી, બેસો. એને થયું કે એક જગ્યાએથી જાકારો અને બીજી જગ્યાએ આવકાર, બેસે છે. એને જેને આવકાર આપ્યો હતો એ જ્ઞાની હતા, મુનિ હતા, ઉપાશ્રય હતો આ. અને ઉપાશ્રયની અંદર જ્યારે એને આવકાર મળ્યો, જ્ઞાનીએ જોઈ લીધું હતું કે આની અંદર કોઈક યોગ્યતા પડેલી છે. ભલે અત્યારે કોઈક વખતનો માર્યો અહીંયા આવ્યો છે, પણ કોઈક યોગ્યતા છે. અને એ યોગ્યતાના આધારે એને થોડો ઉપદેશ આપ્યો ને ઉપદેશ એને લાગી ગયો. કેમ કે એક બાજુથી જાકારો મળ્યો છે, એનું કષ્ટ છે, એનું દુઃખ છે, અને એની સામે એને જ્યારે ઉપદેશ મળ્યો ત્યારે એને લાગ્યું કે કંઈક સાચો માર્ગ મને મળી ગયો છે. એટલે પરમાત્માએ જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે એ ઉપદેશની અંદર એમણે બહુ સ્પષ્ટ કહી દીધું કે સૂત્રકૃતાંત સૂત્રના 1 શ્લોકની અંદર એમ કહું કે હે જીવ, જ્યાં સુધી તને એ નહીં સમજાય કે હું બંધાયેલો છું ત્યાં સુધી તું મુક્ત નહીં થઈ શકે. તું બંધાયેલો છે, તારા પગ બંધાયેલા છે, તારું શરીર બંધાયેલું છે, તું એવા દોરડાથી બંધાયેલો છું, પણ એ દોરડા એ ફિઝિકલ દોરડા નથી. રાગ અને દ્વેષના, સંસારના, અને આપણે માની લીધેલા. એટલે કબીરે એક જગ્યાએ બહુ સરસ વાત કરી કે એક માણસ, કે હું જ્યારે સવારના પસાર થઈ રહ્યો હતો ત્યારે એક માણસ બૂમો પાડી રહ્યો હતો કે મુજે છુડાવો, મુજે છુડાવો. હું ત્યાં પહોંચ્યો અને જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે આ માણસ પોતે જ એક થાંભલાને બાથ ભીડીને ઊભો હતો અને એમ કહેતો હતો કે મને કોઈ છોડાવો, આ થાંભલો મને છોડતો નથી. બસ આ સ્થિતિ છે, મનુષ્યની આ સ્થિતિ છે. એવું માનીને ચાલી રહ્યો છે કે આ બંધનો એ બાંધેલો છે મને, હું તો મુક્ત થવાની ઈચ્છા જ રાખું છું, હું મુક્ત થવાની ઈચ્છા રાખું છું, પણ આ બધાએ પકડી રાખ્યા છે. એટલે પરમાત્મા કહે છે કે જ્યાં સુધી જીવને એ બોધ નહીં થાય કે મુક્ત થવું છે મારે, હું બંધાયેલો છું, હું અનેક બાબતોથી બંધાયેલો છું, એમાંથી મારે મુક્ત થવાનું છે, એ મુક્ત થવાની ભાવના જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી હજારો હજારો ગ્રંથોના ઉપદેશો પણ શૂન્ય છે. એ જ આ પંચસૂત્રની શરૂઆતમાં ભૂમિકાની અંદર એ કહ્યું કે પ્રવજ્ઞા ઘણી બધી વાર લીધી, દીક્ષા આ જીવે ઘણી બધી વાર લીધી. ભૂતકાળના જન્મોની વાત કરીએ, ભૂતકાળના આપણા જે જન્મો છે એનો જો હિસાબ કરવામાં આવે તો એમ કહે છે શાસ્ત્રકારો કે આ જીવે એટલી બધી વાર સંયમ સ્વીકાર્યું છે કે એ સંયમના પ્રત્યેક સંયમના ઓઘાનો એટલે રજોહરણનો ઢગલો કરવામાં આવે તો એ ઢગલો મેરુ પર્વત જેટલો ઊંચો થાય. અર્થાત એનો અર્થ એ થયો કે એટલી બધી વાર 1,00,000 યોજન ઊંચો ઢગલો થાય એટલી બધી વાર આપણે સંયમ લઈ ચૂક્યા છીએ. આપણા માટે સંયમ એ પહેલી વાત નથી, પણ એ સંયમ લીધા પછી પણ, એટલે આટલી બધી વાર સંયમ લીધા પછી પણ આપણે હજુ એ જગ્યાએ બેઠા છીએ જે પહેલી વાર સંયમ લીધું હશે અને જે જગ્યાએ હતા તે જ જગ્યાએ બેઠા છીએ. એટલે અહીંયા આ પહેલા સૂત્રની અંદર હજુ શરૂ કરતા પહેલા એ પ્રશ્ન પૂછે છે કે જો આટલી બધી વાર સંયમ લીધો છે અને આટલી બધી વાર આપણે આ સંયમનું પાલન કર્યું છે, દીક્ષાનું પાલન કર્યું છે, તો પણ આ જીવની આ જ સ્થિતિ આજે એ જ જગ્યાએ કેમ બેઠા છે, એનું કારણ શું છે, એનાથી આગળ વધી જાય છે. સિદ્ધસેન દિવાકર સુરી કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર કહે છે કે આ કરણી તોપી નહીં તોપી નિરીક્ષ તોપી નમન ચેતસી મયા વિતૃતો શ્રી પત્યા જાતો સ્મિતેન જન બાંધવ દુઃખ પાત્રમ યસ્મા ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય. ભગવાનની પાસે બેસીને એક ભક્ત પોતાની ભૂતકાળની ગાથા કરી રહ્યો છે, ભૂતકાળને સ્મરણ કરી રહ્યો છે, ત્યારે એ વાત કરતા કરતા એટલી બધી વાત કરે છે ભગવાનની સાથે કે હે ભગવાન, આ કરની ટોપી મેં તમને સાંભળ્યા હશે, કોઈક એવો ભાવ આવ્યો છે અનંત કાળના પરિભ્રમણની અંદર, આ મારો પહેલો ભાવ નથી, હું અનાદિકાળથી ભટકી રહ્યો છું ને એ ભટકવાના અનંત કાળના એ પરિભ્રમણની અંદર ક્યારેક હું તીર્થંકરની દેશના સાંભળી આવ્યો હોઈશ, સમવસરણ સુધી પહોંચી ગયો હોઈશ, સમવસરણની અંદર મેં સાક્ષાત તીર્થંકર પરમાત્માની વાણી સાંભળી હશે, આ કરણી ટોપી મેં તમને પૂજ્યા હશે, મૂર્તિ રૂપે નહીં સાક્ષાત રૂપે તમને પૂજ્યા હશે, મેં તમને મારી આંખો નજરો નજર જોયા હશે, તો પણ બધું શૂન્ય કેમ થઈ ગયું. આમ તો એમ કહું છે કે ભગવાનની એક વાર જો સાક્ષાત આપણે જોઈ લઈએ તો બેડો પાર થઈ જાય, એક વાર નજરો નજર જોઈ લઈએ તો આ દુઃખની જિંદગીમાંથી ક્યારના મુક્ત થઈ ગયા હોત. એ નથી થયું એનું કારણ એ છે, એનો જવાબ એમણે આપી દીધો છેલ્લી લાઈનમાં આપ્યો કે યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય. હું તમારા સમવસરણમાં પહોંચ્યો, મેં તમારી ભક્તિ કરી, મેં તમારા ઉપદેશો સાંભળ્યા, મેં તમારા ગ્રંથો વાંચ્યા, શાસ્ત્રો ભણ્યો, આ બધું જ કર્યું, પણ એ બધું જ ભાવ શૂન્ય થઈ ગયું. પર્યુષણ છે, પહેલો દિવસ છે, ચલો જઈ આવીએ, બીજા દિવસે થોડું એમ થાય કે એક દિવસ તો કર્યું છે હવે બીજા દિવસે નથી કરવું, પણ પાછો થોડો કોઈ આગ્રહ કરે કે ભાઈ ચલો ને આજે તો જઈએ, થોડું ઘણું આવીએ ખરા, પણ સાંભળીએ ખરા, પણ માઇન્ડની અંદર રજીસ્ટર નથી થતું, સાંભળેલું રજીસ્ટર થતું નથી, અંદર ઉતરતું નથી. એક કાનમાંથી પ્રવેશ કરે છે અને બીજી કાનમાંથી નીકળી જાય છે, એ અંદર ઉતરી જવું જોઈએ, શ્રવણ થઈ જવું જોઈએ. શ્રવણ જ્યારે થાય અને શ્રવણની ઉપર ચિંતન થાય, હવે શાસ્ત્રકારોએ આખી પ્રક્રિયા બતાવી કે ક્યારે પરિવર્તન આવે, જીવનની અંદર પરિવર્તન આવવા માટે શું જરૂરી છે. તો એમણે પહેલું કીધું કે શ્રુત, ત્રણ શબ્દો, ત્રણ જ શબ્દોની અંદર આખી પ્રક્રિયા આપણી સમક્ષ મૂકી દીધી કે પહેલું શ્રુત એટલે શ્રવણ એટલે સાંભળવું, પણ સાંભળવું એટલે પૂરા 100 એ 100% અહીંયા બેસીને સાંભળવું. આપણે બેઠા તો અહીંયા છીએ જ, પણ આપણું મન બીજે બધે ભમ્યા કરે છે, એટલે શ્રવણ નથી થતું, ખાલી શબ્દો કાનમાં જાય છે અને બહાર નીકળી જાય છે. એટલે સૌથી પહેલું કહું કે શ્રુત, સાંભળવું, શ્રવણ કરવું. એ શ્રવણ બરાબર થાય તો એ શ્રવણ પછીની પ્રક્રિયા, આગળની બીજી પ્રક્રિયા આવે. જો સાંભળ્યું હોય તો સાંભળ્યા પછીની પ્રક્રિયા થાય, માત્ર શબ્દો ગયા અને નીકળ્યા તો થોડી વાર અહીંયા આપણે પચશે અને કહીશું કે બહુ મજા આવી ગઈ, બહુ સરસ હતું, ડ્રાઈવ કરતા કરતા ઘરે જઈશું એટલે કે આજે તો બહુ સરસ વાત કરી, અને કાલ સવાર પડતા પડતા કોઈ પૂછે કે શું સરસ હતું, તો કે સારું હતું. શું હતું એ મને ખબર નથી, બોલતા હતા સારું કઈ, પણ શું બોલતા હતા? કે સારું બોલતા હતા. ભાઈ તમને આગળ પૂછે છે, આપણે એનાથી આગળ વધતા જ નથી. પેલા બાળકને આપણે પૂછીએ તો એક જ જવાબ નીકળ્યા કરે એને, એવી સ્થિતિ. એટલે કહે છે કે સાંભળવું એટલે 100% મન વચન અને કાયાથી ઉપસ્થિત રહીને સાંભળવું, અને એવું સાંભળ્યા પછી શ્રુતની પછીની બીજી પ્રક્રિયા આવે છે ચિંતા, ચિંતન. પછી ચિંતન શરૂ થઈ જાય કે ખરેખર આ જે સાંભળ્યું મેં, આજે જે મેં ગ્રહણ કર્યું, એ જ પ્રમાણે હું જીવી રહ્યો છું કે નહીં, એ સત્ય છે કે નહીં, એ મિથ્યા છે કે નહીં, શું છે. અને જ્યારે એ વાપો અંદરથી ચિંતનની પ્રક્રિયા શરૂ થાય, ત્યારે અનેક પ્રશ્નો ઉદ્ભવે, અનેક અનેક પ્રશ્નો ઉદ્ભવે. અને એ પ્રશ્નો જ્યારે ઉદ્ભવે, ત્યારે સમજવું કે આપણે સાંભળ્યું હતું, નહીં તો સમજવાનું કે સાંભળ્યું નહોતું. આપણે બેઠા હતા ત્યાં, ઉપસ્થિત હતા ત્યાં, શારીરિક હાજરી આપી હતી, ફિઝિકલ પ્રેઝન્સ હતી, પણ મેન્ટલ પ્રેઝન્સ નહોતી. આપણે અહીંયા મેન્ટલી અહીંયા છીએ જ ને, આપણું મન ક્યાંક બીજે જ સમ્યક. એટલે શ્રુત પછી ચિંતાની સ્થિતિ આવવી જોઈએ, અને એ બીજી ચિંતાની સ્થિતિ એ પ્રશ્ન ઉહાપો, અનેક પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થાય કે આ પંચસૂત્રના પહેલા સૂત્રનું નામ પાપ પ્રતિઘાત કેમ રાખવામાં આવ્યું, શા માટે પહેલી વાત આનું ચિંતન એમણે કર્યું છે. હરિભદ્રેશ્વરી મહારાજે કીધું કે મેં આ સૂત્રની અંદર સૌથી પહેલું એ ચિંતન કર્યું છે કે પાપ પ્રતિઘાત કેમ મૂક્યું, કેમ બીજું કશું જ ન મૂક્યું, કે શા માટે આ અજ્ઞાત કર્તૃ જે શાસ્ત્રકાર થઈ ગયા એણે પાપ પ્રતિઘાત શબ્દનો અને એ જ ધર્મનો એ જ દેશ શા માટે આપ્યો, અને તરત પછી ગુણ બીજા ધામ શા માટે મૂક્યું. આનું એક બહુ લાંબુ ચિંતન એમણે કર્યું છે. જો એ આપણે બરાબર સાંભળીએ, એના ઉપર ચિંતન શરૂ થાય, તો ત્રીજી સ્થિતિ આવે છે, એ છે ભાવનાની, અને આખી પરિસ્થિતિ પલટાઈ જાય. ઘણી વાર સાંભળ્યું હશે તમે, શાસ્ત્રની એક અદભુત દ્રષ્ટાંત આવે છે, એક અદભુત વાત આવે છે. એક મુનિ છે, દીક્ષા લીધી છે, ત્યારથી ભણવાનો ઉત્સાહ છે, ભણવા માટે ગુરુ પાસે રોજ પાઠ લે છે, રોજ ભણે છે, પણ એટલી બધી જડ મતી છે, મતીની એટલી બધી જડતા છે કે પાઠ લઈને પોતાના આસન સુધી પહોંચે અને બધું ભૂલી જાય, કશું યાદ ના રહે, વિસ્મૃત થઈ જાય, વિસ્મરણ, બ્લેન્ક થઈ જાય એકદમ. થોડી વાર રહીને કોઈ પૂછે તો કે ભાઈ ખબર નથી શું ભણાવ્યું તું. નિષ્ઠાવાળા હતા એટલે કહી દેતા હતા, એમ નતા કહેતા સારું ભણાવ્યું તું, આજે મજાનું ભણાવ્યું તું, એવું નહોતા કહેતા. એ તો કહેતા ભૂલી ગયો છું. એના બીજા સાથી સાધુઓ હતા, એ કેટલાક આચાર્ય બની ગયા, કેટલાક ઉપાધ્યાય બની ગયા, કેટલાક ગ્રંથકર્તા બની ગયા, પણ આ ભાઈ, આ સાધુ તો ત્યાં ને ત્યાં જ રહ્યા, અને બીજા બધા આગળ નીકળી ગયા. ધીરે ધીરે એમને પણ લાગવા માંડ્યું કે મને હવે કશું જ ચડશે નહીં. એટલે ગુરુ પાસે જઈને કહે છે કે ગુરુજી, મેં પૂર્વ ભવની અંદર જ્ઞાનાવર્ણીય કર્મ નો એટલો બધો બંધ કર્યો છે, એટલા બધા જ્ઞાનની આસાધના કરી હશે કે હું તમારી પાસેથી પાઠ લઈને મારા આસન સુધી પહોંચું છું, ત્યાં સુધીમાં બધું જ ભૂલી જઉં છું. હવે શાસ્ત્રો ભણતા ભણતા એમ લાગે છે કે હું નહીં ભણી શકું, મને તમે એક કામ કરો કે આ બધા શાસ્ત્રોનો જે સાર છે એ આપી દો, બસ તમે તો મહાજ્ઞાની છો, પરમ ઉપકારી છો, મારા ગુરુ છો, અને હું આટલો બધો મૂર્ખ અને આટલો બધો જડ, છતાંય ક્યારેય તમે કંટાળો નથી લાવ્યો, મને હંમેશા ભણાવ્યું છે, હંમેશા મને પ્રેમથી ભણાવ્યું છે, તો આજે મારી આ છેલ્લી વિનંતી છે કે મને આ આખા જ્ઞાન સાગરનું એનો સાર આપી દો, બસ એ હું લઈ લઉં અને બસ એમાંથી કરી જોઉં. તો કહે છે કે આ બધાનો સાર બધું છે, એનો સાર એટલો જ છે کہ ماں روش ماں توش، کہ کوئی نہ اوپر راگ نہ کرتو، کوئی نہ اوپر دویش نہ کرتو، سمتا بھاؤ دھارن کر جے. ماں روش ماں توش اے اکھا جنان نو ساگر اینو دریو، એ જ્ઞાનનો દરિયો, એમાંથી મેળવેલું આ અમૃતનું બે બુંદ છે, એ બુંદ તું બરાબર પી લે કે તારો બેડો પાર થઈ જશે. ખુશ થઈ ગયા જાજે સાધુ, પણ આસન સુધી પહોંચતા પહોંચતા ભૂલી ગયા શું કહ્યું તું, ભૂલી ગયા. પણ આજે એક ઘટના ઘટી હતી કે એ જે વાત કરી હતી એ વાત યાદ રહી ગઈ હતી, પેલા શબ્દો યાદ નહોતા રહ્યા, એટલે શબ્દોમાંથી માં રૂસ માં તુષમાંથી માસ્તુસ થઈ ગયું કે આજે મને ગુરુ મહારાજે માસ્તુસ આપ્યું છે. બસ આ ચાર અક્ષરો મારા માટે મહત્વના છે, બાકીનું બધું નકામું છે. પણ એ અક્ષરની સાથે સાથે, એ ખોટા અક્ષરની સાથે સાથે સાચો અર્થ રજીસ્ટર થઈ ગયો હતો. આજે પહેલી વાર સાચો અર્થ અંદર રજીસ્ટર થઈ ગયો અને બસ એ પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરી. એ જીવન જીવવાની એ પ્રમાણે શરૂઆત કરી અને આખું પલટાઈ ગયું જીવન. જે આચાર્ય બન્યા હતા એ ત્યાંને ત્યાં આચાર્ય પદ ઉપર સ્થિર થયા, પણ આ જીવે પોતાના જીવનની અંદર રાગ અને દ્વેષને ઉપર પ્રભુત્વ મેળવી લીધું અને એમાંથી એ તરી ગયા અને તર્યા એટલે એ બની ગયા કેવલી, કર્મોનો ક્ષય કરી નાખ્યો અને કેવલી થઈ ગયા, ભગવંત બની ગયા, 13મા ગુણસ્થાને કે પહોંચી ગયા. એટલે અહીંયા જ્યારે હરિભદ્રશ્રી મહારાજ આ ગ્રંથની શરૂઆતમાં એ પ્રશ્ન પૂછે છે કે શા માટે પાપનો પ્રતિઘાત કરવો, એ પેલા મુનિ જ્યાં પેલો માણસ જે સિદ્ધર્ષિ છે એ પહોંચ્યો છે, ઉપાશ્રયની અંદર આવકાર મળ્યો છે, આવકાર મળ્યો એટલે એને થયું કે મારે કંઈક મેળવવું જોઈએ અને મેળવવા માટે એને પૂછે છે કે મારા શું કરવું. તો કે જો તારે ખરેખર આત્માનો ઉદ્ધાર કરવો હોય તો અહીંયા આવી જાય. આપણને આશ્ચર્ય થાય અને ખરેખર આશ્ચર્ય થાય કે એક માણસ જે વ્યસનોની અંદર સપડાયેલો છે, જે કશું છોડી શકતો નથી, એ આજે બધું છોડવા તૈયાર થઈ ગયો અને દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી એને ભણવાનું મન થયું, ભણ્યા, શાસ્ત્રકાર બન્યા. શાસ્ત્રકાર બન્યા પછી એને એમ થયું કે મારે બૌદ્ધ દર્શન ભણવું છે, એટલે બૌદ્ધ દર્શન ભણવા જાય. ગુરુની આજ્ઞા લીધી, ગુરુએ કહ્યું કે ભાઈ તમે એટલું બધું ભણી લીધું છે કે હવે એ ન ભણો તોય ચાલે. તો કે ના, પણ મારે ભણવું તો છે. એટલે કે સારું, તમે જાઓ, પણ કદાચ એવું લાગે ભણતા ભણતા તમને કે એ સારું છે, બૌદ્ધ બની જવાનો ભાવ પેદા થઈ જાય, તો તમે આ જે મારો ઉભો મેં આપ્યો છે ને, રજવરણ આપ્યું છે ને, એ પાછું આપવા આવજો. તમે જવું હોય જાઓ. હવે ગુરુ મહારાજને લાગ્યું કે આને હું રોકી શકું એમ નથી, આ પણ બહુ મોટો ઇન્ટેલિજન્સ છે, એને હું એમ કહું કે જ્ઞાન નહીં લેવાનું, અહીંયા અટકી જાઓ તો બીજા પ્રશ્નો પૂછશે કે જ્ઞાન તો બધું નિર્મળ જ હોય છે, માણસ દૂષિત છે, જ્ઞાન દૂષિત નથી, અને તમે મને જ્ઞાન લેતા કેમ રોકી શકો, આ પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે એને કીધું જાઉં, પણ આ મારી શરત છે. ગયા અને બૌદ્ધ બની જવાનો ભાવ પ્રગટ્યો. એને ભણતા ભણતા એવું લાગ્યું કે બૌદ્ધ દર્શન જૈન દર્શન કરતા મહાન છે, મહાન છે, એવું થયું. એટલે એને બૌદ્ધ બનવાનું, બૌદ્ધ ભિક્ષુક બનવાનું મન થઈ ગયું. એ વાત યાદ આવી કે મારે આ પાછું આપવા જવાનું છે. પાછું આપવા આવ્યા, ગુરુ મહારાજે સમજાવ્યા, પાછું એને થયું કે ના, બરાબર છે, જૈન ધર્મ જ બરાબર છે. પણ થોડી વાર પછી પાછો એને એમ કહ્યું કે ના, હજુ થોડું બાકી છે ને, એ તો ભણી આવું. ત્યારે ગુરુ મહારાજ ફરી એને કહે છે, ભાઈ પેલી વાત યાદ છે ને, તું જાવું, જવું જ જા. હવે ગુરુ મહારાજે બીજી વાર કહ્યું કે આને બહુ સમજાવવા જેવો નથી, એક વાત કહું એને કે યાદ રાખજે. આવું ધીરે 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 7-8 વાર થયું. આ વાત અહીંયા કરે છે કે પાપ પ્રતિઘાત બહુ મહત્વનું એટલા માટે છે કે જીવ જ્યારે ખોટું કરે છે ત્યારે પહેલી વાર એને કષ્ટ થાય છે, બીજી વાર થોડી તકલીફ થાય છે, એનું એક પાપ જ્યારે ફરી વાર કરે છે ત્યારે થોડી તકલીફ થાય છે, અને એનું એ પાપ ત્રીજી વાર કરે છે ત્યારે એને તકલીફ નથી થતી, ત્યારે એને એમ થાય છે કે આ મારે અવશ્ય કરવું પડે એવું છે એટલે હું કરું છું. અને જ્યારે ચોથી વાર કરે ત્યારે એમ થાય કે એને આમાં શું વાંધો છે. પહેલી વાર જ્યારે સિગારેટ પીવે કોઈ, સ્મોકિંગની શરૂઆત કરે, ત્યારે તો એને જબરજસ્ત અંદરથી દ્વંદ્વ ચાલે કે આ પીવું કે ના પીવું, આ કરું કે ના કરું, આ ન કરું. પછી બીજી વાર પીવે ત્યારે થોડું ઓછું થઈ જાય, ચોથી વાર પીવે ત્યારે એને એમ થઈ જાય કે ના આ જ મજા નહીં, આ કશ લીધા વગર તો ઊંઘ જ ના આવે છે. અને ઘરમાં બધા લડતા હોય ઝઘડતા હોય તો બહાર જઈને પી આવે, બહાર જઈને પી આવે ને એની ખબર પડી જાય કે ઘરમાં કે બહાર જઈને પી આવ્યા છે, એટલે શું કરે, ચિંગમ લે કે કઈ પેપર મિન્ટ લે કે જેથી ઉચ્છવાસ નીકળે તો પણ સુગંધી દાર નીકળે, ખબર ના પડે. વ્યસનનું યા ચીતી છે. અહીંયા એ જ વાત કરે છે કે જ્યારે પાપ કરવા માંડે છે જીવ, ત્યારે પહેલી વાર એને કષ્ટ થાય છે, બીજી વાર થોડીક તકલીફ થાય છે, ત્રીજી વાર એ પણ નીકળી જાય છે, ચોથી વાર એને એમ થાય છે કે આ કરવા જેવું છે, અને પછી એની આદત પડી જાય, અને આદત પડી જાય એટલે સંસ્કાર થવા માંડે, અને સંસ્કાર થઈ જાય એટલે બેઠો ભલે એ ઉપાશ્રયનો હોય, બેઠો ભલે એ ભગવાન સામે હોય, ભલે પછી પર્યુષણના દિવસ હોય, ભલે પછી એ સંવત્સરીનો દિવસ હોય, પણ એ પાછો એ જ વિચાર કરે કે આ પર્યુષણના સંવત્સરીના દિવસે આ લોકો પ્રતિક્રમણ વહેલું રાખે છે, અને સ્ટોક માર્કેટ તો ઊંચું જશે કે નીચું જશે એ ખબર નથી, આ રિસેશનનો પીરિયડ ચાલે છે, ગઈકાલે જ મેં શેર્સ લીધા છે, અને એ જો ડાઉન થઈ જશે તો મુશ્કેલી થઈ જશે. બેઠો છે ક્યાં? આરાધના કરવા બેઠો છે, પણ ભાવ ક્યાં છે? કારણ કે પેલું પાપનું પ્રતિઘાત નથી કર્યો. પહેલું જે શરૂ કરવાનું હતું, જે ખોટું છે, જે પેલા કબીરે કહ્યું હતું કે પેલો માણસ પકડીને ઉભો છે છતાંય બૂમો પાડતો હતો કે મને છોડાવો છોડાવો છોડાવો, ખરેખર એને છૂટવું જ નહોતું, ખરેખર એને એ ખબર નથી કે એને મને પકડે છે કે મેં એને પકડે છે. બસ આ જ સ્થિતિ કે જીવ પાપ ખરાબ છે એવું માનતો નથી, અને પાપ ખરાબ છે એવું નથી માનતો, એટલે પાપ કરવાના સંસ્કારો પડી ગયા છે, અને પાપ કરવાના જ્યારે સંસ્કારો પડી જાય છે ત્યારે ખોટું પણ સારું લાગવા માંડે છે, ખોટું પણ સારું લાગે છે. બહુ અદ્ભુત દ્રષ્ટાંત છે. જૈન શાસનની અંદર જે સચોટ વાતો કરી છે ને, એ સચોટ વાત જ્યારે આપણે સાંભળીએ ત્યારે, એના રહસ્યને ઉકેલવા માંડીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલી અદ્ભુત વાતો કરી છે. સૈનિક મહારાજા જઈ રહ્યા હતા, એણે જોયું કે એક કાલ સૌરિક નામનો કસાય પાડા મારીને એનું માંસ વેચીને જીવન ગુજારે, એને જોયો. સૈનિક મહારાજા જ્યારે પરમાત્માના સંપર્કમાં આવ્યા ત્યારે એનામાં અહિંસાની ભાવના જાગી ચૂકી હતી, એટલે એને થયું કે આને હું સમજાવું કે ભાઈ આ તું કરે છે એ ખોટું છે, છોડી ગયા, હિંસા કરવી રવા દે. ત્યારે પેલો કાલ સૌરે કહે છે કે ભાઈ આ તો અમારો ધંધો છે, તમે ધંધો ના છોડાવી શકો. તો કે ના, મારે તો મારા રાજ્યની અંદર જેટલી ઓછી હિંસા થાય એટલી ઓછી કરાવવી છે, તમે આ છોડી દો. છોડવા તૈયાર નથી. મારા બાપ દાદાએ આ કરતા હતા, હું આ કરવા માંગુ છું, અને તમે બીજું જે કહેશો એ કરવા તૈયાર છું, પણ આ નહીં કરી શકું. અહીંયા જે વાત છે કે જ્યાં સુધી જીવને સત્ય અસત્યનો ભેદ ના સમજાય, સ્વ અને પરનો ભેદ ના સમજાય, હિત અને અહિતનો ભેદ ના સમજાય, એટલે તમે જો નવતત્વ ભણવા બેઠા હો, નવતત્વ ભણ્યા હો, તો પહેલી વાત એ શીખવાડવામાં આવે, નવતત્વ નવે તત્વના નામ શીખ્યા પછી પહેલી વાત એ શીખવાડવામાં આવે કે આ તત્વોમાંથી કેટલા હેય તત્વો છે, કેટલા જ્ઞેય તત્વો છે, અને કેટલા ઉપાદેય તત્વો છે. હેય તત્વો એટલે કેટલા છોડવા જેવા તત્વો છે, કેટલા જ્ઞેય એટલે જાણવા જેવા તત્વો છે, અને કેટલા ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવા તત્વો છે. બસ આ સમજવાનું. અને આ સિદ્ધર્ષિ એ જે આપણે વાત કરી રહ્યા છીએ, જેની આ પાપ પ્રતિઘાતની વાત આપણે લઈને આવ્યા છીએ, એની અંદર એ એક વાત ઉમેરે છે કે જીવનની અંદર આ હેય, જ્ઞેય અને ઉપાધેય એ તો સમજવા જેવું જ છે, એ જીવનની અંદર બરાબર સમજી લેવા જેવું છે. રોજ સવારે આપણે આપણી જાતને પૂછવા જેવું છે કે હેય શું છે, એટલે છોડવા જેવું શું છે. છૂટે કે ના છૂટે એ પછીની વાત છે, પણ છોડવા જેવું શું છે એટલી તો આંખ ખુલવી જોઈએ. જૈન કુળમાં જન્મ્યા પછી આટલો બોધ તો થઈ જવો જોઈએ, આટલું તો જ્ઞાન આવી જવું જોઈએ કે છોડવા જેવું શું છે, મેળવવા જેવું શું છે, જાણવા જેવું શું છે, અને હું એમાંથી શું કરી રહ્યો છું. આ ચિત્તર્ષિ ગણી એક નવી વાત અંદર ઉમેરે છે, એ કહે છે કે વખાણવા લાયક શું છે એ પણ સમજી લેવા જેવું છે. તમે એટલું સમજી લો કે એ ત્રણ બાબત ઉપરાંત એક બાબત અંદર ઉમેરો કે વખાણવા લાયક હું કોને વખાણી રહ્યો છું. આ આખી જિંદગી જે 50-60 વર્ષ વીતી ગયા, એ 40થી માંડીને 70 વર્ષ સુધી, આમ તો આપણે 12-13 વર્ષના થઈએ અને સંપૂર્ણ સમજ આવી જાય છે શું કરવું ને શું ના કરવું, પણ એ જે 45-50-60 વર્ષના સમજણ પછીના વર્ષોના જો આપણે હિસાબ મૂકીએ તો આપણને ખ્યાલ આવશે કે જેનો વખાણ નહોતું કરવાનું એનો જ વખાણ કર્યા કરે છે. આપણે કોના વખાણો કર્યા, કોની વાહવા કરી, કોની પ્રશંસા કરી, તો કે જેની પ્રશંસા નહોતી કરવાની, જે પ્રશંસા કરવા લાયક નહોતી વાતો એ જ વાતોની પ્રશંસા કર્યા કરી. આપણે પર્યુષણના દિવસોની અંદર એ જ વાતો જોયા કરી કે તમે આ ઘરેણા બહુ સરસ પહેર્યા છે, ક્યાંથી લાવ્યા છો તમે આ કપડા, આ ડિઝાઇન, આ નવી સ્ટાઇલના સરસ મજાના કપડા આજે પહેલી વાર પણ બહુ શોભો છો, ક્યાંથી લાવ્યા છો તમે, તમે આજે બહુ સુંદર દેખાવ છો. પેલા બેન બરાબર નહોતા દેખાતા, ખબર નહીં આ શું હતું એમ. ના ના, પેલા ભાઈ બહુ સારા દેખાતા. આ સિવાય શું હોય છે, આપણે બાહ્ય વસ્તુ જોયા કરી. એટલે જે પાપનો પ્રતિઘાત થવો જોઈએ, જે વખાણવા લાયક છે, આ 8 દિવસની અંદર એકમાત્ર વખાણવાનું હતું કે પરમાત્માની ક્ષમા, પરમાત્માનો વૈભવ, પરમાત્માની દયા, પરમાત્માની અહિંસા, આને વખાણવાની હતી. એના બદલે આપણે તો બહાર ને બહાર જ ભટક કરાય, તો એ બહાર ભટકવાનું છે, એમાંથી નીકળવાનું છે. એમાંથી નીકળવા માટે જે સિદ્ધર્ષિ ગણીએ એક આપણને નવી વાત કહી, એ કે જીવનની અંદર એ પણ સમજી લો કે કોના વખાણ કરવા જોઈએ, શેના વખાણ કરવા જોઈએ. વાતોના, વાર્તાઓના, કથાઓના, દ્રષ્ટાંતના કે તત્વના શું વખાણવા લાયક છે, તત્વ વખાણવા લાયક છે કે શું તત્વ કહ્યું, એ જ્યારે પકડ આવી જાય, એની વાત આવી જાય જીવનની અંદર, તો આખી વાત બદલાઈ જાય. જે માસ્તુષ ઋષિને છેલ્લે છેલ્લે આવી ગઈ એ વાત પકડાઈ ગઈ કે ખરેખર ભલે વાક્ય શબ્દો ભૂલાયા પણ સાર અંદરથી પકડી લીધો, અને એ સાર પકડાઈ ગયો એટલે તરી ગયા. એ જ્ઞેય, ઉપાધેય અને શ્લાઘ્ય, પ્રશંસ્ય, પ્રશંસા કરવા લાયક શું છે, એ ચાર બાબત ઉપર અહીંયા ભાર મૂકે છે. પણ આ સિદ્ધર્ષિ ગણીની જે આવન જાવન, આવવું જવું આવવું જવું સતત ચાલુ રહ્યું, ત્યારે ગુરુ મહારાજે એને કહ્યું કે ભાઈ હવે તું જો આવું ને આવું કરતો રહીશ તો અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, ન તું બૌદ્ધ બનીને તારા જીવનને ઉદ્ધારી શકીશ કે ન તું જૈન બનીને તારા જીવનનો ઉદ્ધાર કરી શકીશ. તું આ એક ગ્રંથ છે એ વાંચ, આજે નાનકડો ગ્રંથ છે, હું દેરાસર જઈને આવું છું, દેરાસર જઈને આવું એટલી વારમાં તું આ થોડું નજર નાખ, પછી આપણે વાત કરીએ. પછી તમે હંમેશા આજે હવે આપણે ફેસલો જ કરી નાખો છે કે આ પાર કે પેલે પાર, આ દૂધ અને દહીંમાં પગ રાખો, બંનેમાં પગ રાખો, એક નદી પાર કરવી અને બે હોડીમાં એક એક પગ રાખીને નીકળવું, એ ક્યારેય પાર પહોંચાડે નહીં, તો ડૂબાડી દે. એટલે કહે છે કે આજે નક્કી કરી નાખું છે ઠીક છે. આજે એમણે નક્કી કર્યું કે થોડુંક વધુ ટાઈમ લઈશ અને દેરાસરની અંદર વધુ બેઠા. પેલા વાંચતા ગયા વાંચતા ગયા, એની મતિ શુદ્ધ થતી ગઈ શુદ્ધ થતી ગઈ અને એને લાગ્યું કે સાચું તો આ જ છે, સત્ય આ છે, સત્ય આ છે. અને એ સત્ય સમજાયું. ગુરુ આવ્યા, હવે લખે છે સિદ્ધર્ષિ ગણી પોતે લખે છે કે આજે મારી આંખ ઉઘડી ગઈ. જયારે ગુરુને હું મળવા આવ્યો ત્યારે તો હું ઓઘો આપવા આવ્યો હતો, ત્યારે હું એમને કહેવા આવ્યો હતો કે લો આ તમારું આ, હવે મને આ બર્ડન નથી સહન થતું. એક મારા ઉપર તમારો ઉપકાર એટલો કે હું રખડું હતો, હું વ્યસની હતો, હું ભટકી રહ્યો હતો, એમાંથી મને સુધાર્યો એટલે તમારો ઉપકાર તો છે મારા ઉપર. પણ ઉપકાર પછી તમે મને જે આ બજાડી દીધું છે, જે મારા ગળે આ ઘંટ બાંધી દીધો છે, એ હું પાછો આપવા આવ્યો છું. એટલે આવ્યા છે ત્યારે તો તિરસ્કારના ભાવથી આવ્યા છે કે આમાંથી છૂટું. પણ જયારે ગુરુ દેરાસરથી ઉપાશ્રયની અંદર પ્રવેશી રહ્યા છે ત્યારે એ સ્વયં ઉભા થઈને કહે છે કે પધારો ગુરુદેવ, બેસો, આસન પર બેસાડે, વંદન કરે છે, ક્ષમા માગે છે અને કહે છે કે આજે મારી આંખ ઉઘડી ગઈ. પાપ પ્રતિઘાત, કે જ્યાં સુધી આ સૌથી પહેલો સિદ્ધાંત, સૌથી પહેલી બાબત કે પાપ ખરાબ લાગે નહીં તો ધર્મ આચરવા જેવો છે એવું લાગે નહીં. શું કહે છે? પાપ ખરાબ છે એવું, હજુ પાપ છોડવાની કે ધર્મ કરવાની કોઈ વાત નથી કરતા આ આખા સૂત્રની અંદર. આ જે પાપ પ્રતિઘાત અને ગુણ બીજા ધામ સૂત્ર છે એની અંદર ક્યાંય એવો ઉપદેશ નથી આપવાના કે અટકાય કરવી જોઈએ, પ્રતિક્રમણો કરવા જોઈએ, સ્નાત્ર ભણાવવું જોઈએ, સવારે પૂજા કરવી જોઈએ, એવો કોઈ ઉપદેશ નથી આપતા. પહેલી વાત કરે છે કે પાપ ખરાબ છે એવું લાગવું જોઈએ. ખોટું ખોટું છે એવું સમજાશે તો સાચું સાચું છે એવું સમજાશે. ખોટું ખોટું છે એવું નહીં સમજાય તો સવારે આપણે દેરાસર આવીએ, બપોરે ઓફિસે જઈએ, સાંજે કોઈકને કોઈ મિટિંગ હોય, કોઈ ગુજરી ગયું હોય, બેસણું રાખ્યું હોય, એ મિત્રના ઘરે બેસણું પણ કરી આવીએ એટલે એને મળી આવીએ, પણ ખરા ખરકરો પણ કરી દઈએ, ઘરે આવીએ અને એમ લાગે કે સ્વાધ્યાયમાં જવાનું છે એટલે ઝડપથી ચોવિયાર પણ કરીએ, દોડતા દોડતા અહીંયા પણ આવી જઈએ, આખું લેક્ચર પણ બહુ સાંભળીએ અને ઘરે જઈને કહીએ કે આજનો દિવસ તો બહુ બિઝી હતો, બસ થઈ ગયું શૂન્ય, આખા દિવસનું સાંભળ્યું, કર્યું, કાર્યું, બધું પાણી ફરી વળ્યું. ન પેલા તમે જેને ખરેખરો કર્યો એમાંથી કંઈ બોધ લીધો કે ખરેખર આ જીવન કેટલું નશ્વર છે. જેની સાથે કાલ સુધી આપણે વાત કરતા હતા, હસતા હતા, બોલતા હતા, બેસતા હતા, મજાક કરતા હતા, આમ વાત કરતા કરતા ચાલ્યા ગયા. ખરેખર જીવનની આ નશ્વરતા છે એ ન શીખ્યા. ખાતી વખતે એ પણ ના આવ્યું કે હું આટલા વર્ષોથી ખાખા કરું છું, આ પર્વના દિવસે પણ હું ખાધા વગર નથી રહી શકતો, એ પણ ના આવ્યું. વ્યાખ્યાન શ્રવણ કર્યું, સ્વાધ્યાય શ્રવણ કર્યો તો એમાંથી પણ એટલું જ આપણે લીધું કે સારું બોલતા હતા, શું બોલતા હતા એ ખબર નથી, સારું બોલતા હતા. અને ઘરે જઈને એમ લાગે કે થાકી ગયા, આજે સૂઈ જઈએ, હવે વહેલા ઉઠીએ તો કાલની પડે સવાર અને કાલના કામો શરૂ કરી દઈએ. એટલે કહે છે અહીંયા કે આ ઘરેડમાંથી આ જીવ અનંત અનંત કાળથી પરિભ્રમણ કરે કરે છે. એટલે તમે બધા બહુ જ ભણ્યા છો, સમજ્યા છો, એટલે તમને બધાને ઘણી બધી ખબર છે. અને એ ખબર છે એમાં એક વાત કરી કે અનંત પૂદગલ પરાવર્તન કર્યા છે આ જીવે. શું કર્યું છે? અનંત પૂદગલ પરાવર્તન કાળ વીતાવી દીધો છે. એટલે અનંત ઉછરપીણી ઉછરપીણીનો કાળ વીતી ગયો છે. આપણો સાંસારિક અનુભવ જો ધર્મની દ્રષ્ટિએ વિચારીએ તો આપણો બાયોડેટા કેટલો થાય, કેવો ભરાય. અહીંયાથી જો એક એક પાનાની આખી લાઈન કરવા માંડીએ ને, એક 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 પાનું ભરતા જઈએ ને મૂકતા જઈએ તો કહે છે કે અહીંયાથી છેક આપણા ગામમાં જે ગામમાં જન્મ થયો છે ને એટલી 10,000 માઇલની લાંબી લાઈન થાય તોય પૂરું ના થાય, એટલું બધું આપણું ક્વોલિફિકેશન છે. બાયોડેટા આપણો એટલો બધો લાંબો થાય તોય પતે નહીં. કારણ શું? શેના કારણે આવું થાય? અને પેલા તરી ગયા, મહાવીર સ્વામી ભગવાન તરી ગયા, ઋષભદેવ ભગવાન તરી ગયા, બીજા તરી ગયા. એક જ વાત જ્યાંથી શરૂ થાય છે એ વાત છે કે ભવાભિનંદીપણું ઘટવું જોઈએ. ભવાભિનંદી તા અંદરથી દૂર થવી જોઈએ. આ ફરી પાછો એક ટેકનિકલ વર્ડ આવે, એનાથી ડરવાનું ગભરાવાનું નથી. ભવ એટલે સંસાર, અભિનંદન એટલે એની પ્રશંસા. સંસાર સારો છે એવું જ્યાં સુધી લાગ્યા કરે ત્યાં સુધી આ પરંપરા ચાલુ જ રહ્યા કરશે. જે દિવસે તમને એવું લાગશે કે આ પરંપરા સારી નથી, ક્યારેક લાગી જાય છે પણ એ ક્ષણિક હોય છે. ક્યારેક લાગે છે, ક્યારેક આપણે 90 વર્ષમાં થઈ જઈશું, ચાલી નહીં શકતા હોઈએ, વોકર લઈને ચાલતા હોઈશું, ત્યારે એમ લાગે છે કે કેટલું બધું નકામું છે, હવે તો આ અંત આવે તો સારું. પણ એ તો થાકેલાને હારેલાની બુદ્ધિ છે. પણ એ જ માણસ જ્યારે ખાવા બેસે છે ત્યારે ખાવાનું છૂટતું નથી, ત્યારે સ્વાદમાં થોડીક ગરબડ હોય, મીઠું થોડું વધુ પડ્યું હોય કે મીઠું ન નાખ્યું હોય તો પૂછવા માંડીએ આપણે તરત, ત્યારે એમ નથી થતું કે 90 વર્ષ સુધી ખાતા ખાતા કરી છે. એક દિવસ થોડું મીઠું ઓછું કે વધુ, ગરમ કે ઠંડુ, મોળું કે ખાટું કે તીખું કે ઓછું આવ્યું તો કંઈ ફરક નથી પડી જવાનો. એનો અર્થ એ છે કે ભવાભિનંદી પણ અંદર પડ્યું છે. ભાવ સંસાર એનો અભિનંદન એ જ સારું છે એવો ભાવ અંદર પડ્યો છે. એ ભવાભિનંદીપણાના લક્ષણો એમણે આપ્યા હરિભદ્રશ્રીમાં છે. અને આ પંચસૂત્રની વ્યાખ્યાની અંદર એની વાત કરી કે કેટલાક એવા લક્ષણો છે, જો એને બરાબર સમજી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આપણને અંદર એ ભવાભિનંદીપણું છે કે નહીં. જો ભવાભિનંદીપણું હોય અને એ જ ચાલુ રહ્યા કરે તો બીજા અનંત ભવો હજુ કરવાના બાકી રહે, હજુ બીજા અનંત ભવ. એટલે અહીંયા એમણે એ જે શબ્દ પ્રયોજ્યો છે કે પાપ પ્રતિઘાત, કે પહેલો કુહાડો કોના ઉપર મારવાનો છે. ખેતી કરવાની છે તો ખેતી કરવા માટે પહેલા જે ખેતરની અંદર નકામું ઉગી ગયું છે એ સાફ કરવાનું છે તો શું સાફ કરવાનું છે? પહેલી વાત કરે છે કે આ જે અંદર પાપો પડ્યા છે એને કાઢવાની કોશિશ કરવાની છે. એક એટલું સમજવાનું છે કે આ ખોટું એ ખોટું છે, છૂટતું નથી, એ વાત બરાબર. એ જ્યારે પેલા એને ક્ષણિક મહારાજાએ કાલચૌરિકને કહ્યું ત્યારે કાલચૌરિકે એ કહ્યું કે ભાઈ આ તો અમારો ધંધો છે. એવી રીતે, કારણ કે એ બન્યું એવી રીતે કે એ મારતા મારતા એની અંદર એને સંસ્કાર પડી ગયા હતા અને સંસ્કાર પડ્યા હતા એટલે છોડી નહોતો શકતો. આ શ્રેણીકે એવું કીધું કે હું એક દિવસ છોડાવીને રહીશ, એને આ હિંસા કરતો તો અટકાવી શકે, એટલે એને પકડીને નાખી દીધો જેલમાં કે હવે માર, તું ખબર પડે તને આ સવારથી સાંજ સુધી તું જેલમાં પડે રહે. અને તું કહેતો હતો ને કે હું એક રોજના 500 પારા તો મારું જ છું. અને એ દિવસે ખુશ થઈ ગયો છે, શ્રેણીક ખુશ થઈ ગયો છે. ભગવાનને મળવા જાય છે અને ભગવાનને કહે છે કે ભગવાન મેં આજે એવું કામ કર્યું છે, તમે રાજી રાજી થઈ જશો. તો કે શું? તો કે આજે પેલા કાલ સૌરિકને મેં હત્યા કરતા અટકાવી દીધો છે. ત્યારે કહે છે કે હત્યા કરતા એને અટકાવી શકાય એવું નથી. તો કે ના, અટકાવી દીધો છે. મેં તો એને એવી જેલની અંદર પૂર્યો છે કે ત્યાં કોઈ જઈ ના શકે, કોઈ પ્રવેશી ના શકે. તો કહે છે કે તું પહેલા એ નક્કી કર કે હિંસા દ્રવ્યથી પણ થાય અને ભાવથી પણ થાય. દ્રવ્યથી હિંસા થાય, ભાવથી પણ થાય. માત્ર દ્રવ્યથી હિંસા થાય એ હિંસા નથી, મનની અંદર એવા ભાવો પ્રગટ થઈ જાય તો બી હિંસા થાય, તો બી એટલો જ દોષ લાગે. જૈન ધર્મની આ મહત્તા છે, આ સૂક્ષ્મતા છે, એ એટલે સુધી પહોંચી જાય છે કે આખી જે પાપની પ્રવૃત્તિઓનો પ્રારંભ થાય છે એ મનથી થાય છે, ભાવોથી થાય છે. અને એ ભાવોને જો તમે સમજી લો તો એનું ઉદગમ સ્થાન તમે પકડી લો છો, એની શરૂઆત, એનું બિગિનિંગ પોઈન્ટ તમે પકડી લો છો. અને એ પોઈન્ટને તમે જ્યારે બંધ કરી દો છો તો બાકીની પછીની બધી જ પ્રવૃત્તિઓ આપોઆપ બદલાઈ જાય છે. એ કહે છે કે કાલ છોડીને તે અટકાવી નથી, એની હિંસા તે અટકાવી નથી. તો કે કેમ, કઈ રીતે? તો કે જા તું જોઈને જો તું, એ ત્યાં પહોંચે છે, જુએ છે તો આત્મા એક કોલસાની કણી ત્યાં મળી ગઈ અને એનાથી એ દિવાલ ઉપર ચિતર્યા કરતો હતો અને એના ઉપર કે એક આ એક માર્યો, આ એક બીજો માર્યો, આ એક ત્રીજો માર્યો, કારણ કે સંસ્કાર પડ્યા હતા અંદર. એટલે અહીંયા કહે છે કે સૌથી પહેલા આનો પ્રતિઘાત કરવાનો છે, એના ઉપર આક્રમણ કરવાનું છે કે આપણી અંદર જે સંસ્કારો પડી ગયા છે, એ સંસ્કારો પડી ગયેલા છે, એ સંસ્કારોને રિમૂવ કરવાના છે, એને ઇરેઝ કરવાના છે, એને બહાર કાઢવાના છે. એ જો ના થાય તો એની ઉપર તમે નવું નવું કર્યા કરો તો પેલું મિશ્રાજીના વર્ક વાસણ જેવું થાય, બહારથી ધોતો નથી, અંદર નાખ્યા કરે છે, તો એ કાળું ને કાળું જ રહેવાનું છે. આપણે પણ પર્યુષણ આવે ત્યારે થોડું ઘણું અંદર નવું નાખી દઈએ પણ પાછું પેલું તો ચાલુ જ રહે. તો કહે છે કે એનાથી શુદ્ધિ નહીં થાય. મૂળભૂત રીતે આપણે એને શુદ્ધ કરવાનું છે. એટલે અહીંયા પાપ પ્રતિઘાત શબ્દ ઉપર ચિંતન કરતા કરતા એટલે સુધી પહોંચી જાય છે કે આ જીવે જો મેરુ પર્વત સુધીની ઢગલા સુધીની દીક્ષાઓ લીધી છે તો પછી એ દીક્ષા પછી દીક્ષાનું ફળ જે આગળ કહેવાના છે એ દીક્ષાનું ફળ છે મોક્ષ. એ કેમ ના મળી? જો દીક્ષા લેવાથી મોક્ષ મળતો હોત તો આટલી બધી વાર દીક્ષા લીધા પછી પણ મોક્ષ કેમ ના થયો? તો કે મોટામાં મોટી ખામી ત્યાં જ રહી ગઈ છે કે પાપનો પ્રતિઘાત નથી કર્યો. પાપને હટાવવાનો, પાપને પાપ સમજવાનું, પાપને દૂર કરવાનો ભાવ અંદરથી પ્રગટ્યો નથી. એટલે પાપ કરતી વખતે જીવ એટલો જ લયલીન બની જાય છે, તલ્લીન બની જાય છે. ગુણ બીજાધાન, ગુણનું બીજ રૂપી આધાન કરવું, એ બીજને વાવવું, એ થતું નથી. એટલે સામાન્યના ફળની વાત કરીએ છીએ આપણે, શ્રમણપણું પામીને દીક્ષા લઈને એનું ફળની વાત કરવા લાગીએ છીએ, મોક્ષની વાત કરવા લાગીએ છીએ. એટલે આપણે અહીંયા બેસીને હજુ શરૂઆત ભણવાની, પહેલા સ્ટાન્ડર્ડમાં પહોંચ્યા નથી અને પીએચડીની વાત કરીએ છીએ. આ વિસંવાદ છે. આપણી વાત મોક્ષની કરીએ છીએ પણ આપણો પગ તો પેલા કાદવમાં પડ્યો છે, એમાંથી ઊંચો કરતા જ નથી, એમાંથી બહાર કાઢતા જ નથી, એમાં ને એમાં જ ખૂંપેલો રાખવો છે. અને આપણે વાત મોક્ષની કરીએ તો એ જે વાત એને અહીંયા મુદ્દો પકડ્યો એમણે, અને આ સૂત્રની અંદર એમણે એ વાત કરી કે જ્યાં સુધી ભવાભિનંદીપણું ના થાય, ભવાભિનંદીપણામાંથી બહાર ના નીકળીએ તો આ જે આપણી અંદર એક ગુણોનું પ્રગટીકરણ થવું જોઈતું હતું એ નહીં થાય તો સંસારના અભિનંદનની વાત શું છે? તો કે શુદ્રતા, સૌથી પહેલા તુચ્છતા, તુચ્છતા પહેલા સમજવાની છે. તુચ્છ શબ્દ તો તમે સાંભળ્યો છે, હલકી વૃત્તિ. હલકી વૃત્તિ એટલે એનો અર્થ એવો થાય છે કે ઘણું બધું આપીને થોડું મેળવવાની વૃત્તિ. ઘણું બધું આપીને એટલે આપી દઈએ કોઈનું અને માગીએ એની પાસેથી પીઝા. શું કે લે આ કોઈનું આપી દે, આપું છું તને, મને પીઝા આપ. કોઈનુરની કિંમત શું અને પીઝાની કિંમત શું? આને તુચ્છતા કહેવાય. મનુષ્ય ભાવ જે સૌથી મૂલ્યવાન ભાવ, અને પ્રવૃત્તિ કેવી? પશુ જેવી. શ્રીમદજી એક જગ્યાએ બહુ સરસ વાત કરી કે હે પરમાત્મા, ગુરુ કહે છે, પરમાત્મા કહે છે કે હું જ્યારે તમારી પાસે આ બધું સમજું છું, સમજતા મને બધું એટલું બધું સમજાયું છે. હવે મને એવું લાગે છે કે મારે કંઈક તમને પાછું આપવું જોઈએ. શું મારે કંઈક આપવું જોઈએ? હંમેશા એક સજ્જનની આ રીત છે, અનાદિકાળથી ચાલી આવી છે. તમે ઋષભદેવ ભગવાનના વખતથી આજ સુધીના આખા ઇતિહાસને તપાસશો તો સજ્જન ઉપર તમે થોડો ઘણો ઉપકાર કરો તો એ 10 ગણું તમને પાછું આપે. અભયકુમાર અને આર્દ્રકુમારની વાત છે, એ બધા દ્રષ્ટાંતોની અંદર કે આપણને થોડું મળ્યું છે તો આપણે એને વધારે કરીને આપીએ. અને એટલે જ આપણે ત્યાં ઘણી વાર કહેવાતું હતું કે શ્રી સવાયા કરશો. એટલે જ્યારે કોઈ ચાંદલો કરે ત્યારે આપણે યાદ રાખીએ કે એના ઘરે પ્રસંગ આવે ત્યારે આપણે શું કરીએ, સવાયો કરીને પાછો આપીએ. એ સજ્જનતા છે. તો આ જે પાછું આપવું, સવાયું કરીને આપવું, એક રીત રસમ છે. ત્યારે આ શ્રીમદજી કહે છે કે હવે મારે તમને પાછું આપવું છે, કંઈક ઘણું બધું મેળવી લીધું મેં તમારી પાસેથી, તો શું આપવું હવે હું પાછું? કંઈક તો આપવું પાછું. એટલે એ વિચાર કરે છે કે શું આપવું? રત્નો આપું, રાજ આપું, હીરા મોતી માણેક આપું? તો કહે છે કે ના, આ બધું તો તુચ્છ છે. આપવા જેવો તો સૌથી મૂલ્યવાન વસ્તુ કોઈ હોય તો મૂલ્યવાન વસ્તુ તો આત્મા છે. શું પ્રભુ ચરણે ધરું, આત્માથી સૌહીન તે તો પ્રભુ તમે આપે. તો હવે રહું ચરણાધીન. જે દિવસે આપણને આત્માનું આ મૂલ્ય સમજાય તે દિવસે સમજવાનું કે આપણે ધર્મ પામ્યા છીએ, કે આત્મા આ જગતની અંદર સૌથી મૂલ્યવાન છે. બીજું બધું જ એની આગળ ગૌણ છે. વ્યવહારથી બી સમજી શકાય એવું છે કે આ દેહમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી દીપિકાબેન આપણને બધા બોલાવશે. જે દિવસે આમાંથી જતું રહેશે, શંકરાચાર્ય જેવાએ એને લખવું પડ્યું કે યાવત વિત્તોપાર્જન સક્ત સાવન નીચ પરિવારો રક્ત. આપણા પરિવારના લોકોને આપણામાં રસ ક્યાં સુધી છે? ત્યાં જ્યાં સુધી એને સેવા ના કરવી પડે ત્યાં સુધી. જે દિવસે સેવા કરવાનો વારો આવ્યો એ દિવસે કહે છે કે ચલો પપ્પા, ચલો મમ્મી, તમને ત્યાં મૂકી આવું. ત્યાં સુધી જ એ લોકોને રસ છે. અને પછી ત્યાં મૂકી આવ્યા પછી તમને એવું કહેશે કે રોજ હું ફોન કરીશ. અને પેલા ત્યાં અંદર બેઠા બેઠા રોજ 5 વાગે એને ફોનની રાહ જુએ, ઘંટડી વાગે નહીં, રાહ જુએ, વિચાર કરે કે બેટાને આજે સમય નહીં મળ્યો હોય, બહુ બિઝી છે, મિટિંગોમાં વ્યસ્ત હશે. 8 વાગી જાય, પેલી નર્સ લેવા આવે, ચલો હવે. તોય કાનની અંદર એ જ સંભળાય કે હમણે રિંગ વાગશે, હમણે રિંગ વાગશે, હમણે રિંગ વાગશે. એ રિંગ વાગે જ નહીં ક્યારેય, પેલી યમરાજાની રિંગ વાગી જાય. ચલો આપણે જઈએ, જોકે 9:30 થવાના આવી ગયા છે, એટલે એ રિંગ આપણે નહીં વાગવા દઈએ. તો એ આગળ જતા જતા કહે છે શંકરાચાર્ય કે યાવત વિત્તોપાર્જન સક્ત તાવન નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જરજર દેહે. પછી તો તમારે એકલા એ જર્જરિત દેહની અંદર જીવવું પડે છે. વાર્તામ પૃચ્છતી ન કોતી ગેહે, કોઈ તમારી વાત, કોઈ તમારી ખબર, કોઈ તમારું અંતર કોઈ પૂછવા નથી આવવાનું. ઘરે લગ્ન હોય કે ઘરે મહોત્સવ હોય કે ઓછો હોય, બધું જ પતાવી દેશે. કોઈ લોકો પૂછે કે કેમ નથી બોલાવ્યા, તો તે બહુ થોડા બીમાર છે એટલે આવી શકે એવા નથી, એટલે અમે જઈને આ પતે એટલે પહેલ વહેલા એમની પાસે જઈશું અને એમને સારા સમાચાર આપી દઈશું. એટલા જ અધિકારી રહેશે. એનાથી આગળ વધતા કહે છે કે એનાથી સૌથી વધુ નજીક તો પતિ માટે પત્ની છે અને પત્ની માટે પતિ છે. બંને એકબીજાને પડછાયાની જેમ જીવ્યા છે. પણ જ્યારે એકનો દેહ આત્મા રહિત થઈ જાય છે तो बीती क्षणे ज एज पत्नी जे देहनी पूजा करती हती एज पत्नी ए देह थी डरवा मंडे छे, कहे छे कि भाई काढ़ो हवे आ स्थिति के संसार नी आ वास्तविकता जे आ वास्तविकता ने कोई टाळी नथी शकतु, आ वास्तविकता थी कोई मुक्त पण नथी। पण अहींया शास्त्रकारो कहे छे कि हवे मुक्त थवुं छे तो दृष्टि बदलवानी जरूर छे। आपणी दृष्टि बदलाई जाय के आ बधुं ज्यां सुधी देहनी अंदर आत्मा छे त्यां सुधी ज छे, एटले मूल्यवान कोई वस्तु होय तो ए आत्मा छे, શ્રેષ્ઠ વસ્તુ હોય તો એ આત્મા છે, અને એ શ્રેષ્ઠ વસ્તુની શ્રેષ્ઠતા સમજાય તો શ્રેષ્ઠને સ્વીકારીએ, નહીં તો શ્રેષ્ઠને આપણે પેલા ફૂટબોલની અંદર બોલને જેમ કિક મારીએ એમ કિક મારીએ ત્યાં સુધી કઈ આંખ ખુલતી નથી। એટલે ત્યાં શ્રીમદજીએ કીધું કે આત્માથી સૌ હીન, હવે મારી પાસે આત્માને તો કાઢીને તમારા ચરણોમાં ધરી શકાય એવી સ્થિતિ નથી, એક જ વસ્તુ બાકી રહે છે કે હું તમારા ચરણોમાં ચરણ, તમારું ચરણ એટલે શું, તમે ઉપદેશ લેલો આચાર એના મય બની જાઓ, તમારા ઉપદેશેલા આચારની અંદર એનું પ્રારંભ બિંદુ, એની શરૂઆત થાય છે પાપ પ્રતિઘાતથી, કે પહેલા સૌથી પહેલી દ્રષ્ટિ કેળવવાની છે એ છે કે ખોટું ખોટું સમજાય અને કેવી રીતે થાય, એ દ્રષ્ટિ કેવી રીતે આવે એની વાત આપણે આવતીકાલે કરીશું। આજે આપણે અહીંયા અટકીએ છીએ અને આપણે આવતીકાલે આવતીકાલે છે ને આપણું કે ઓકે, તો આપણે કાલે તો મને લાગે છે નહીં થાય, એટલે પરમ દિવસે આપણે કરીશું, વાંધો નહીં, એટલું તો છૂટી ગયા અમે નહીં। સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણ જૈનં જયતિ શાસનં।